હાથ જોડી દઈશું દરેક. ઓમ જય 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 નમોસ્તુ 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 નમો રિહંતાણમ નમો સિદ્ધાણમ નમો ઐરિયાણમ નમો વજ્રાયાણમ નમો લોહે સવસાણમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરછિદે વંદિતો સર્વસિદ્ધેદ્વમચલમણોવમં ગદિં પત્તે ઉચ્છામિ સમય પાહુડવિણો સુદકેવલીભણિદં નિજસ્વરૂપકો પરમરસ જામે ભર્યોપાર વંદો પરમાનંદમય સમય સારય વિકાર. કલષ્ટિકાનો સ્વાધ્યાય કરતા પહેલા એક બે મિનિટ માટે આપણે જે સમવસરણ વિધાન ચાલે છે ને એને સ્ક્રીન ઉપર એક બે મિનિટ માટે થોડુંક કાલે એક વાત હતી ને, વિસ્તાર તો એનો ઘણો છે પણ એક થોડું ચિત્ર જોઈ લઈએ છે એક મોટા મોટા રૂપમાં. જે ઉપર આપણે માંડલાની અંદર આવી રચના પણ છે તો જેને સમજવા માટે આપણે એવું સમજીએ, જેમાં આવવાનો આ એક વે છે, પછી એક આ બાજુ આવવાનો રસ્તો, એક અહીંયાથી આવવાનો, એક અહીંયાથી આવવાનો, વચ્ચે આ પ્રમાણે ભગવાન બિરાજમાન હોય છે તો ચાર અંદરમાં આવવાના રસ્તા છે અને વચ્ચેના જે બધા કર્વેચર બને છે આ પ્રકારેના, એ જે કર્વેચર બતાવ્યા છે ત્યાં, એ જે કર્વેચર છે એ ત્યાં આઠ પ્રકારની, એક બે ત્રણ ચાર, જે આપણે પહેલી જે ભૂમિ જોઈ ચૈત્ય ભૂમિ, પછી ખાતિકા ભૂમિ, પછી અલગ અલગ પ્રકારની પુષ્પ, પછી ઉપવન, પછી ધ્વજા, કલ્પ વૃક્ષ, એ પ્રમાણે અલગ અલગ ભૂમિ આવે છે. અને કાલે કે પરમ દિવસે જ્યારે આવે ત્યારે છેલ્લે વચ્ચે સેન્ટરમાં જ્યાં વચ્ચે ભગવાન બિરાજમાન હોય છે એની શું વ્યવસ્થા હોય છે, એ બધા માપ વગેરે જે છે એ અહીંયા બતાવવું છે. આ પ્રમાણે સમવસરણ સ્તુતિમાં લખ્યું છે, વિના જોયે ના સમજાય મહાભાગ્ય વિદેહનું છે ને, જિનના સમો શરણનું અહી ભાગ્ય છે, નામ દિવ્ય ધ્વનિ શ્રવણનું પણ ભાગ્ય છે, નામ તો પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી. હવે આગળ કહે છે, તો એ સિમંધર અને વીરના ધ્વનિના પડઘા સુણાય મધુરા હજુ આગમો માં. આમાં જીનવાણી બિરાજમાન છે ને, આમાં લગભગ 2500 વર્ષ પહેલા ભગવાન મહાવીર સ્વામીની દિવ્ય ધ્વનિના પડઘા છે આમાં. અને મહાવિધિ ક્ષેત્રમાં સિમંધર ભગવાનની દિવ્ય ધ્વનિ ખરે છે, એના ઈકો છે આમાં પડઘા છે. આ એટલું તો આપણું સદભાગ્ય છે કે આ છે આપણી પાસે. ઘણા જીવોનું તો એટલું પુણ્ય ખોવાઈ ગયું ત્યાં આગાડી. હા, તો માં જીનવાણીની નિત્ય બોધિની કહી છે. એમાં આવે છે, સમો શરણ જીનેશ્વરનું શાસ્ત્રમાં બહુ વર્ણવ્યું, તથાપિ એ મહાર્ણવનું બિંદુ માત્ર તહી કહ્યું. જે વર્ણન કર્યું છે ને તો બિંદુ માત્ર છે. પછી શું કહ્યું, વિના જોયે ના સમજાય મહાભાગ્ય વિદેહનું. જોયા વગર ખ્યાલ ના આવે કે ખરેખર વાસ્તવમાં એનું સ્વરૂપ કેવા પ્રકારે છે. તો એક થોડોક ભાવ હતો. હવે આ જરાક આપણે આવીએ છીએ આપણી કલશ ટીકામાં. 60 નંબરનો કલશ છે, જેવો પેલા કલશનો પાઠ કરી દઈએ આપણે. બહુ સરસ કલશ છે. કલશ ટીકામાં 60 નંબરનો કલશ છે. વાંચું છું ત્યાં સુધી જુઓ. ज्ञानादेव ज्वलन पयसो रोष्ण शैत्य व्यवस्था ज्ञानात् एव उल्लसति लवण स्वाद भेद व्युदास ज्ञानात् एव स्वरस विकसन नित्य चैतन्य धातो क्रोधादेश प्रभवति भिदा भिन्दति कर्तुभावम्। जो આજનો પૂજ્ય ગુરુદેવશ્રીનો જે સ્વાધ્યાય થયો ને, હું જરાક આની પહેલી લાઈન વાંચીશું, પછી ગુરુદેવશ્રીના પ્રવચન આદિ જે આવે ને એનો પહેલો પેરેગ્રાફ આપણે થોડો જોઈશું। બહુ સરસ ઘણી વાતો આવી છે આજે, રોજ આવે જ છે, સાંભળજો। એમાં જે અહીંયા ટીકામાં જે પહેલી લાઈન લખી છે, આજે ગુરુદેવશ્રી શેનો ખુલાસો કર્યો અને બે ત્રણ વાર સિદ્ધાંત શબ્દનો પ્રયોગ કર્યો, સાંભળજો। અહીંયા લખ્યું છે ને ટીકામાં, શુદ્ધ સ્વરૂપ માત્ર વસ્તુનો અનુભવ કરતા જ સમ્યક એકાંત એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ। રાગથી ભિન્ન પડવાનો ઉપાય આ એક જ છે, આજે માનો કાલે માનો ચાહે અનંત કાળ બાદ માનો। રાગથી જુદો તો છે પણ પર્યાયમાંથી જુદા પડવાનો ઉપાય। દ્રષ્ટિનો વિષય જે ભગવાન આત્મા એ તો રાગથી વર્તમાનમાં ભિન્ન છે, પણ પર્યાયમાં રાગથી છૂટવાનો ઉપાય જે છે તો એકમાત્ર આ ઉપાય છે। તો શું લખ્યું છે, શુદ્ધ સ્વરૂપ માત્ર વસ્તુનો અનુભવ કરતા જ। વાહ, કેટલી સરસ વાત લખી દીધી પાંડે રાજમલજી સાહેબે। શુદ્ધ સ્વરૂપ માત્ર એટલે અંદરમાં અખંડ એક જે ગાયક ભાવ જે બિરાજમાન છે, પવિત્ર તત્વ બિરાજમાન છે, પછી લખ્યું એનો અનુભવ કરતા જ। અનુભવ શબ્દ આવ્યો, ખાલી શાસ્ત્રથી આત્મા આવશે એમ જાણી લેવું એવો અર્થ નથી કર્યો। ગુરુએ કહ્યું કે આત્મા આવશે એમ નહીં, શબ્દ અહીંયા મૂક્યો છે સ્વાનુભૂત્યા ચકાસતે, નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા। કેટલી સરસ વાત કરી છે, શુદ્ધ સ્વરૂપ માત્ર વસ્તુનો અનુભવ કરતા જ। અને જ્યાં આત્માનો અનુભવ થયો ને, રાગ વગરનું અંદરમાં પવિત્ર તત્વના જ્યાં દર્શન થયા, એ જ વખતે પોતાને અંદરમાં આત્મા રાગથી જુદો કબૂલાત થઈ ગઈ। ત્યાં રાગથી જુદો તો હતો જ, પણ રાગ દ્વેષ વાળો માનતો હતો, એ મિથ્યાત્વ હતું, એ ભ્રમ હતો એનો। સમજાય છે કે નહીં? ત્રણેય કાળે જેમ પૂજ્ય બહેનશ્રીના વતનામૃતમાં લખ્યું, જેમ કંચનને કાટ ન લાગે, અગ્નિને ઉધઈ ન લાગે, એમ આ પરિણામ માત્રથી ભિન્ન અંદરમાં શુદ્ધાત્મ તત્વ બિરાજમાન છે ને, એ તો ત્રણેય કાળે પરમેશ્વર સ્વરૂપે જ રહેલું છે, પરમેશ્વર સ્વરૂપે જ રહેલું છે। હવે કહે છે કે આવા પરમેશ્વર તત્વનો જ્યાં અનુભવ થયો ને, જેમ કે હાથ ગરમ છે ને, બરફ હાથમાં લીધો ને, હાથ ગરમ છે એકદમ, અને બરફ હાથમાં લીધો તો હાથ શું થઈ જશે, ઠંડો થઈ જશે। બરફ તો ઠંડો જ છે અક્ષયભાઈ, બરફ તો કેવો છે, ઠંડો જ છે, પણ એ ઠંડા બરફને હાથમાં લેતા હાથ શું થઈ ગયો, ઠંડો થઈ ગયો। એમ પર્યાયમાં રાગ દ્વેષની આગ છે, પર્યાયમાં મોહ રાગ દ્વેષની આગ છે, અને એ જ વખતે ભગવાન આત્મા શુદ્ધાત્મા તે તો અંદરમાં શાંત રસનો શીતળતાનો આનંદનો ઘનપિંડ છે અંદરમાં। બસ જેમ બરફને હાથમાં લીધો તો હાથ ઠંડો થાય જ, એમ કહે છે કે આવા શાંત રસથી બનેલા, ચૈતન્ય રસથી બનેલા, એ કહે છે કે એવા ગાયક ભાવને જ્યાં પર્યાયમાં ગ્રહણ કરવામાં આવે તો પર્યાયની અંદર નિરાકુળતાનું વેદન થાય થાય ને થાય, પર્યાયમાં રાગ રહિત વિતરાગ દશા થાય થાય ને થાય જ, ન થવાનો પ્રશ્ન નથી। અને બીજી વાત, આ જે સિદ્ધાંત છે એ ત્રણેય કાળે અફર છે, વિદેહ ક્ષેત્રની અંદર પણ રાગથી ભિન્ન કરવાનો ઉપાય આ જ બતાવ્યો છે, અહીંયા પણ હંમેશા આ જ છે, જે કહે ને એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, કેટલી સરસ વાત લખી છે. એટલે ગુરુદેવશ્રી શરૂઆતમાં આ સિદ્ધાંત શબ્દ વાપર્યો, મને તો આમ ખુશી ખુશી થઈ, 3-4 વાર બોલ્યા આ સિદ્ધાંત, આ ભગવાન બનવાનો સિદ્ધાંત. જેમ આપણે સ્કૂલમાં ભણતા હતા ફિઝિક્સ કેમિસ્ટ્રીમાં બધા સિદ્ધાંત આવે ભણવાના, હા આ ભગવાન બનવાનો સિદ્ધાંત કે અંદરમાં પોતે ભગવાન સ્વરૂપે છે એનો અનુભવ કરતા પ્રાપ્તની પર્યાયમાં પ્રાપ્તિ થતી જોવામાં આવે છે. શું કહ્યું છે જો, વાહ, શુદ્ધ સ્વરૂપ માત્ર વસ્તુનો અનુભવ કરતા જ જ્યાં અનુભવ થયો નથી કે રાગ ગયો નથી. આવે છે કાગળ કલશમાં અનુભવ થયો, જેમ અજવાળું થયું નથી કે અંધારું ગયું નથી, અજવાળું થયું નથી કે અંધારું ગયું નથી, એમ આત્માનો અનુભવ થયો નથી ને કે મોહ રાગ દ્વેષના છુટકારો થયો નથી. અનાદિની મૂર્છા કેવી રીતે વિષતણી ત્વરાથી ઉતરતી ઉપાયાસ હે. હા શાસ્ત્ર ભણવું એ નહીં, સમજાય, શાસ્ત્રમાં આત્માનો અનુભવ કરવાનો કયો છે ને એ ઉપાય છે, માટે અભ્યાસ કરવાનો. શાસ્ત્રમાં આમ લખ્યું છે ને આમ લખ્યું છે એવું ગોખી નાખીને ક્ષયોપશમ જ્ઞાન વધારવા માટે નહીં, સમજાય છે ને. જુઓ, શુદ્ધ સ્વરૂપ માત્ર વસ્તુનો અનુભવ કરતા જ ચેતના સ્વરૂપથી પ્રકાશમાન છે, અવિનશ્વર છે એવું જે શુદ્ધ જીવ સ્વરૂપ તેનું, અને આ અનુભવ થતા શું થયું શુદ્ધ જીવ સ્વરૂપ તેનું અને સમસ્ત અશુદ્ધ ચેતના રૂપ રાગાદી પરિણામનું, શું લખ્યું છે, રાગાદી પરિણામનું ભિન્નપણું થાય છે. કેવી રીતે થાય છે, ઉપાય બતાવ્યો કે અંદરમાં જ્ઞાનાનંદ સ્વરૂપ અનાદિ અનંત અખંડિક ભગવાન બિરાજમાન છે, જ્યાં પર્યાય અંદરમાં અભેદ થઈ ગયા, બસ થઈ જ એ જ વખતે બસ ભેદ જ્ઞાન થઈ ગયું, રાગથી ભિન્ન આત્માનો અનુભવ થઈ ગયો. ગજબની વાત તે એ છે કે પૂજ્ય સોગાનીજી સાહેબને આ તો મંત્ર આપ્યો હતો ભાઈ, અક્ષયભાઈ ગુરુદેવશ્રી દ્વારા મંત્ર કયો આપ્યો હતો, હા પૂજ્ય ગુરુદેવસિંહના વ્યાખ્યાનમાં આવ્યું કે આ ભગવાન આત્મા રાગથી ભિન્ન છે, રાગથી જુદો છે ભગવાન. ગુરુદેવશ્રી ખૂબ કહે છે કે ભાઈ અમે તો એ વખતે ગુજરાતીમાં બોલ્યા હતા, રાગથી અંદરમાં જુદો ભગવાન અંદરમાં બિરાજમાન છે એનો અનુભવ કરે તો જીવ ન્યાલ થઈ જાય. હવે સોગાનીજી સાહેબ તો હિન્દીમાં જાણતા હતા, અમે તો ગુજરાતીમાં બોલ્યા હતા, પણ અંદરમાં જેને લગ્ની લાગી છે ને, અંદરમાં તલબ છે, સંસારથી થાકેલા છે, જે બેનસીના વતનામૃતમાં બોલ છે, સંસારથી ખરેખરા થાકેલાને જ સમ્યક દર્શન થાય છે. ખરેખરા શબ્દ બહુ વજનવાળો છે, ખરેખરા થાકેલાને, સમજાય છે કે નહીં, પાપનો ઉદય આવે તો બધાને થાક લાગે છે, બીમાર પડ્યા હોય 4-5 દિવસ અઠવાડિયું બીમાર પડ્યો, પેટમાં દુખતું હોય, ટાઈફોઇડ થઈ ગયો, રાતે ઘડિયાળનો કાંટો વારી ઘડીએ પૂછે ઘડિયાળ ચાલુ છે ને, હા સમજાય છે કે નહીં. અને પુણ્યનો ઉદય હોય, ધંધા બરાબર જોરશોરથી ચાલતો, કે એટલામાં 12 વાગી ગયા, એટલામાં 2 વાગી ગયા, એટલામાં 4 વાગી ગયા, એટલામાં આમ થઈ ગયું, એટલામાં અને ઘડિયાળનો, સમજાય છે કે નહીં. અજ્ઞાની જીવને, સમજો, અજ્ઞાની જીવને પાપનો ઉદય નથી ગમતો, પુણ્યનો ઉદય ગમે છે. તો ખરેખર થાક્યો છે સેનાથી, પાપના ઉદયથી થાક્યો છે. જ્યારે આત્માર્થીનું લક્ષણ તો એ છે કે જેને પાપ અને પુણ્યના જે કોઈ પણ પરિણામ હોય ને, જે પરિણામથી સંસારમાં રખડવું થાય ને, એને ન પોસાય, સમજાય છે કે નહીં. પૂજ્ય સોગાની સાહેબને યાદ કરો ને, સમ્યક્ત્વ પ્રાપ્ત થવા પહેલા એમની સ્થિતિનું પૂછ્યું કે શું હતી તમારી સ્થિતિ, એક જ કહ્યું ને, અમને અંદરમાં વિકલ્પનું કેવું દુઃખ હતું, વિકલ્પ રાગ એનું દુઃખ અંદરમાં હતું, રાગનું દુઃખ એવું હતું કે કાં તો રાગ છૂટી જશે, કાં તો વિકલ્પ છૂટી જશે, કાં તો દેહ છૂટી જશે, ત્રીજી કોઈ સ્થિતિ થવા વાળી નહોતી, અને દેહની સ્થિતિ ટકવાની હતી તો ટકી ગયો, અને વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ પક્ષાતિ ક્રાંતિને આત્માની અનુભૂતિ થઈ. આ સિદ્ધાંત તમે પાકો કરી લીધો, સોનગઢમાં સમિતિના રૂમમાં બેસીને રાતભર ભેદ વિજ્ઞાનનો અભ્યાસ કર્યો. આજે લખ્યું છે ને, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ કરતા રાગથી જુદા પડી જવાય છે. બસ બેસી ગયા મંત્ર લઈને, સવાર પડતા પડતા ભગવાનના લઘુનંદન બની ગયા. અહીંયાથી ગયા છે સ્વર્ગલોકમાં, અને ત્યાંથી આવીને નિર્ગ્રંથ મુનિ દીક્ષા ધારણ કરીને કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે પધારશે. મારક તો આ છે ભાઈ. હા કહ્યું ને, આજે માનો, કાલે માનો, અનંત કાળ બાદ માનો. તમને સમજાવું ખ્યાલ, વિકલ્પનું દુઃખ એટલે ખ્યાલ આવે. જરા સાંભળજો કે આપણે એકદમ સ્વાધ્યાય માટે એકદમ ઘરેથી તૈયાર થઈ ગયા છે, નીકળવા માટે તૈયાર થયા છે, રેડી થઈને બિલકુલ બેઠા, ચલો નીકળીએ નીકળીએ, સમજાય છે કે નહીં? હા. અને ઘરમાં એક વ્યક્તિને આવા કે હું 2-3 મિનિટમાં નીકળું, બરાબર છે? અને એકદમ કોઈ એકદમ નજીકના જ ગેસ્ટ એવી, અત્યારે મેં કાલે જ કહ્યું ને, સરપ્રાઇઝનો બહુ જમાનો ચાલે છે. તે એકદમ જ કે નહીં, આપણે એકદમ ઓચિંતા જઈએ અને સરપ્રાઇઝ આપીએ, અને એકદમ નવા વેવાઈ હોય, સમજો, સમજાય છે કે નહીં? અને નવા વેવાઈએ આપણે વ્યાખ્યાનમાં તૈયાર હતો ને, એ જ વખતે બેલ માર્યો અને તમે ગેટ ખોલ્યો, સમજાય છે? અને તમને ખબર છે કાલનો વિષય, આજનો વિષય તો બહુ સરસ ચાલવાનો છે, અંદરમાંથી જ કે શું આવશે શું આવશે, ગુરુદેવશ્રી આ કલશમાં શું કહેવાના, આજે તું ખાસ એટેન્ડ કરવું જ છે, ગમે તો માઇન્ડ બનાવેલું પણ છે, રોજ માઇન્ડ તો બનાવીએ, ટાઈમે તો બિલકુલ આપણો ટાઈમ ફિક્સ જ હોય છે. અને તમે ગેટ ખોલ્યું અને નવા વેવાઈને જોયા, સમજાય, તો પણ સમજાય છે કે નહીં? ભલે પછી ફેસ અલગ બધા, અંદરમાં પણ શું થાય, કમસે કમ એક ફોન કરી દીધો હોત તો, પછી કાં તો પત્ની ને બોલે કે તારા લીધે 2 મિનિટ તું જો ક્યારે નીકળી ગયો તો સારું હતું ને, ખ્યાલ આવ્યું ને? આ તે 5 મિનિટ લેટ કર્યું પાછું કે લાઇટ પંખા જોવા માટે, કે લાઇટ પંખા બરાબર છે કે નહીં, આમ તેમ અંદર વાદા રૂમમાં જોઈ આવું, એમાં એના કરતા તો આપણે નીકળી ગયા હોત તો આપણું પ્રવચન ના જ આપ ને, સમજાય છે કે નહીં? અને એ 2.5 કલાક સુધી તમે એમની સાથે બધી વાતચીત કરો ને, હા ના હા ના હા બરાબર છે ના, તોય પણ તમારો જીવ ક્યાં હોય, સમજાય ને? સ્વાધ્યાયમાં જીવ. મારે તમને એક ફીલ કરાવવું છે કે આ જીનવાણી સાંભળવાનો અંદરમાં રસ જે ઉત્પન્ન થાય છે ને, એ બહારમાં આવી જે પાપની વિકથાઓ કરવાનો બને ને, તો પણ અંદરમાં કેવું હર્ટ થાય છે, અંદરમાં દુઃખ થાય છે કે નહીં ભાઈ આ તો મારો ટાઈમ, જેમ કૌસ્તુભ મણીની ગુરુદેવશ્રી કેટલી સરસ વ્યાખ્યા કરી, હા, આ મનુષ્ય પર્યાય છે કૌસ્તુભ મણી જેવો છે. જેમ શ્રીકૃષ્ણએ પણ, શ્રીકૃષ્ણએ જરતકુમારને કહ્યું કે હે જરતકુમાર, તું આ કૌસ્તુભ મણીને લઈને જજે પાંડવો પાસે, આ કૌસ્તુભ મણીથી ઓળખશે કે ભાઈ આ મારા સગા છે ને, આ પ્રમાણે છે, અને તને કોઈ જાતિનો કૌસ્તુભ મણી લઈને જે તારી રક્ષા કરશે. એમાં મનુષ્ય પર્યાય ગુરુદેવ કૌસ્તુભ મણી જેવા મનુષ્ય ભાવ છે, એ મનુષ્ય પર્યાય ને આવું જૈન કુળ આવી જાતિની વાણી મની પૂજ્ય ગુરુદેવશ્રી મળ્યા, એ કહે છે જેમ પેલા પાંડવોને મળવા માટે કૌસ્તુભ મણીનો ઉપયોગ કરવાનો છે, એમ અંદરમાં પંચમ ભાવ પારિણામિક ભાવના ભેટા કરવા માટે આ મનુષ્ય ભાવ મળ્યો છે ભાઈ, એના માટે મનુષ્ય ભાવ મળ્યો. બાકી 5ના વિષય ભોગ તો આ ત્રિયંચો પણ બધા હાઈ ફાઈ હોય છે ને, બધા પુણ્યના ઉદય હોય છે, તો કહે છે કે એમને રહેવા માટે પણ કેવી બધી VVIP વિધિ વ્યવસ્થાઓ જગતમાં જોવામાં આવે છે કે નથી જોવામાં આવતી? શું છે એની અંદર? કઈ નથી ભાઈ. આ પશુ પણ જીવન તો પોતાના પૂરા કરતા હોય છે, અને આપણને આવી જાતિનો યોગ મળ્યો. અને આપણે બોલે છે ને, કિતની ગોદ કિત નારકી, કિત તેરે અંચે અજાન, આજ ધન્ય માનુષ ભયો પાયો જીનવર થાન. સમજાય છે? તું તારા પુણ્યને અંડર એસ્ટિમેટ ના કરતો. પુણ્યને ઉપાધિ નથી બતાવું, પણ પૂજ્ય સોગાની સાહેબે પુણ્યનો સદુપયોગ કર્યો અને સોયમાં દોરો પરોવી લીધો. સમજાય છે કે નહીં? હા. કિત નિગોદ કિત નારકી, તું ક્યાં ક્યાં રખડતો હતો કે અહીંયા જીવ છે, આ કંદમૂળમાં જીવ છે, કોઈ સ્વીકારવા તૈયાર નથી કે આમાં જીવ છે, ચકરિયા બફા એમાં તું બફાતો હતો, તું તું તારી વાત ચાલે છે. હા. અને અનંતવાર આવી જાતિની હીન પર્યાયમાં તું ગયો છે. અમે હમણાં યાત્રાએ ગયા હતા ને બાહુબલી, તો રસ્તામાં એક જગ્યાએ 1 કલાક ટ્રેન લેટ હતી, 2 કલાક ઉભી રહી ભાઈ, અક્ષય ભાઈ 2 કલાક ટ્રેન ઉભી રહી, તો અમે ત્યાં નીચે બધા ફ્લેક્સ સ્ટેશન હતું, રસ્તામાં ત્યાં એક ઝાડ હતું, અને ઝાડની નીચે જ અમે એકદમ ઉતરીને જોયા ને, તો 5-7 બધા ઉભા હતા, જોયા તો એક સર્પ હતો, સર્પ અને આખી ખિસકોલી જે હતી ને, આમ સર્પે મોઢું કર્યું હતું અને ખિસકોલી ને અડધી ખિસકોલી તો એના પેટમાં હતી. સંઘની પંચેન્દ્રિય, સંઘની પંચેન્દ્રિયની સ્થિતિ જો આ ત્રિયંચોમાં. પૂજ્ય ગુરુદેવસિંહ જેની વાર ઘણી વાર અર્થ કરે છે, અજગર સાંભળ્યું હશે આપણે, અજગર, અજ માને બકરો, સમજાય છે ને? મોટા મોટા અજગરો ને, આખા બકરાને આમ ને આમ કરીને આખા ને આખા ગળી જાય, આવી જાતિના તે ભવ કર્યા છે ભાઈ. અને આ વાસ્તવિકતા છે, અને એનું કારણ એક જ માત્ર, અંદરમાં શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ ના કર્યો. એ ભગવાન આત્માને ક્યાંયથી લાવવાનો નથી ને, લાવવાનો નથી, પૈસા ખર્ચીને લાવવાનો છે, હાજરા હજુર વિદ્યમાન છે ને, અને એને જાણવા વાળી પર્યાયને નથી લાવવાની, એને જાણવા વાળી પર્યાયને ઉત્પન્ન પણ નથી કરવાની તારે. વાત સમજાય છે કે નહીં? અંદરમાં જેનો આશ્રય લેવાનો છે તત્વ ત્રિકાળ વિદ્યમાન છે, એને જાણવા વાળી પર્યાય નરેક સમય ઉત્પન્ન થઈ રહી છે. બસ તું એ બાજુ અંદરની સન્મુખ એ જાણનારો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા સૌને સદાકાળ જાણવામાં આવી રહ્યો છે ને, એ બાજુને એક વખતે વલણ તો કર, વલણ તો કર. આટલું નહીં થાય તારાથી, નથી કહેતા કે જો ભાઈ એમને તો તમને સિમ્પલમાં સિમ્પલ સાદું જ કામ, તમને બીજું બધું કામ નથી આવે. તમારે એક રજીસ્ટર લઈને બેસવાનું બસ, ખાલી તમારે બીજે આવે ને એને ખાલી હા ના હા ના આટલું, તમારે બીજું કઈ નહીં, તમારે આટલું કરવાનું. તો અમે તમને કે તારે આટલું જ કરવાનું છે, અમે બીજું કાંઈ તને બર્ડન નથી આપતા. અંદરમાં તારો ભગવાન બિરાજમાન છે, પર્યાય ઉત્પન્ન થઈ રહી છે, આ બાજુ બહારમાં ઢળે છે તો અંદરમાં ઢાળવાની. કાલે આપણે દ્રષ્ટાંતની વાત કે ને, તમારે આમ નળમાં આમ કરો તો ગરમ પાણી, અને આમ કરો ઠંડી પાણી આવે. દંડી તો એક જ છે, દંડી એક જ છે, આમ જાય તો ગરમ ને આમ જાય તો ઠંડી, એમ આ ઉપયોગની દંડી તો એક છે, ઉપયોગની દંડી એક છે. ઉપયોગને બહાર લઈ જાઓ, બહિર્મુખ તો સંસાર, અને અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. આ ઉપયોગની દંડીમાં અંદર લઈ જાઓ તો બેડો પાર છે. આ કામ તારે જાતે કરવું પડશે. હમણાં જ આવ્યું, ગુરુની કૃપાથી ના થાય, હતું ને, એ તો પોતે કરે ત્યારે ઉપચારથી નિમિત્તનું જ્ઞાન કરાવવા વ્યવહારથી એમ કહેવાય કે ગુરુની કૃપાથી થયું. સમજાય છે કે નહીં? હા, કેટલી સરસ વાત કરી છે આ. અને પ્રવચન જરા ખુલશે, પ્રવચન જરા જુઓ. હવે ઘણું બધું છે, કેટલું જેટલું લેવાય એટલું લઈશું આપણે, બાકી થોડું કયું જાજુ સમજો. પ્રવચનને પહેલો પેરેગ્રાફ જરા ખુલજો. આવી ગયું ને, જો સાંભળજો. કલશ ટીકા કરતા કર્મ અધિકાર એ 66 છે, 60 કળશ ચાલે છે ને. પહેલા દ્રષ્ટાંત આપ્યું, પહેલા શું આપ્યું? દ્રષ્ટાંત આપ્યું. જે મૂળજી કલશની અંદર દ્રષ્ટાંત છે અગ્નિ અને પાણીનું, અને લવણ અને વ્યંજનનું દ્રષ્ટાંત છે. પહેલા તો સિદ્ધાંત સિદ્ધ કર્યો હતો કે રાગા, હવે સિદ્ધાંત જુઓ વ્યા, જેના અંતમાં સિદ્ધ દશાની પ્રાપ્તિ થાય એને સિદ્ધાંત કહેવાય. જેના અંતમાં સિદ્ધ દશાની પ્રાપ્તિ થાય એને સિદ્ધાંત કહેવાય. તો આ સિદ્ધાંતની વ્યાખ્યા કરે છે. પહેલા તો સિદ્ધાંત સિદ્ધ કર્યો હતો કે રાગાદી વિકલ્પ જે છે એનાથી ભગવાન આત્માને ભિન્ન કરવો. સમજે? આ સિદ્ધાંત, ભગવાન આત્માને ભિન્ન કરવો. પછી સાંભળો, પહેલો બોલ એ લીધો, બે તો દ્રષ્ટાંત છે, જેને સમ્યક દર્શન પ્રગટ કરવું હોય, આત્માની અનુભૂતિ પ્રગટ કરવી હોય તો કઈ રીતે થાય? બસ આ વાત છે. હા, કે રાગ જે વિકલ્પ છે ને, હવે ચાહે તો દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિનો વિકલ્પ રાગ હોય, પણ એ રાગથી જ્ઞાયક સ્વભાવનો ભિન્ન વિચાર કરવો એ આવ્યું હતું ને. શું? કે વસ્તુનું શુદ્ધ સ્વરૂપ વિચારતા આવ્યું હતું ને. આ વસ્તુ જે ભગવાન આત્મા છે ને, એ અંદરમાં ત્રિકાળી શું છે? એ ત્રિકાળી શુદ્ધ છે. એનો વિચાર એટલે કે વિચાર નામ જ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન કરવાથી જે અનાદિથી પર્યાયમાં અને રાગ દ્વેષમાં જ્ઞાન ઢળી ગયું છે, ઊંધી દિશામાં જ્ઞાન ઢળ્યું છે ને, એ મિથ્યા દ્રષ્ટિપણું છે. એને છોડીને, હવે આવી જુઓ, એને છોડીને પછી શું લખ્યું છે? શું લખ્યું છે બોલો જો. હા, શુદ્ધ સ્વરૂપનો વિચાર કરતા. વાહ, હા, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય, શુદ્ધ સ્વરૂપનો વિચાર કરતા એટલે અનુભવ કરતા, એનું જ્ઞાન કરતા, અનુભવ કરતા, વિચાર કરતા, શુદ્ધ સ્વરૂપનો વિચાર કરતા, શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન કરતા. એમાં જો પાછું લખ્યું, એમાં સિદ્ધાંત તો પહેલા લીધો, એના આ બે દ્રષ્ટાંત છે. સમજાય છે કાંઈ? ત્યાં સુધી દ્રષ્ટિ ફેરવવી, ત્યાં સુધી દ્રષ્ટિ ફેરવવી કે ચાહે તો સ્ત્રી કુટુંબ હોય, ચાહે તો દેવગુરુ શાસ્ત્ર હોય, એના તરફથી પણ લક્ષ્ય છોડવાનું છે. અને શુભ રાગ જે ભક્તિ આદિ દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે રાગ જે થાય છે ને, એ રાગનું પણ લક્ષ્ય છોડવાનું છે. અહીંયા તો શુદ્ધ સ્વરૂપ વિચારતા એમ આવ્યું ને, એનો અર્થ સૂક્ષ્મ છે. કાલે થોડી સાધારણ વાત કરી હતી, શુદ્ધ સ્વરૂપ જે પોતાનું દ્રવ્ય છે, શુદ્ધ અખંડ આનંદ, એ ત્રિકાળી દ્રવ્ય ચૈતન્ય વસ્તુ જે છે ને, એમાં ભેદ કરવો કે આ આત્મા ગુણી છે ને એમાં ગુણ છે. હવે આપણે આટલીથી રહેવા દઈએ છે, હવે સમજવું છે, સાંભળજો. આ જે છે ને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્માનો અનુભવ કરતા, હવે અંદરમાં ગુરુદેવસિંહને ચિંતન મનન ગોલનમાં આ ચાલ્યું હશે, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્માનો અનુભવ કરતા, અને લગભગ 36 મિનિટ તો આમાં ગઈ, આજના 38 મિનિટ પછી બોલ્યા બોલે કાલે આટલે સુધી આવ્યા હતા. સમજાય છે કે નહીં? કાલે આ લવણનું દ્રષ્ટાંત આપણે હવે લેવાનું હતું, અગ્નિ અને ઉષ્ણતાનું લીધું હતું, આ લવણનું દ્રષ્ટાંત. પછી લવણમાં ઘણું લીધું કે સત્તા પ્રિય સસરા હોય છે ને, શેઠ હોય ને, પેલી ખીચડીમાં એકે નાખ્યું ને બીજી નાખ્યું, એ બધી વાત કરીને લવણ ખારું. એ છેલ્લી છેલ્લી લગભગ 22 મિનિટમાં એ વાત આવી. પણ એ પહેલા પૂજ્ય ગુરુદેવશ્રીને આ જેના આશ્રય રાગથી જુદા પડાય છે એવા શુદ્ધ આત્માનું સ્વરૂપ બતાવવા માટે એમને યાદ આવ્યો 252 નંબરના શ્લોકનો કળશ યાદ આવ્યો. સાંભળજો જરા શાંતિથી, બહુ સરસ વાત છે કે સમયસાર પરિશિષ્ટની અંદર, પરિશિષ્ટમાં બધાને ખ્યાલ છે, બધા અભ્યાસી જીવો છે, 14 ભંગની ચર્ચા છે. અનેકાંત સ્વરૂપ આત્માનું સ્વરૂપ, એમાં 14 ભંગ છે. એમાં 14 ભંગમાં પહેલો ભંગ જે છે તત અતત, એટલે બે નીકળી ગયા. પછી બીજો છે એક અનેક, કેટલા નીકળી ગયા? 4. પછી જે આવે છે સત અસતનો, જે સત અસતનો આવે છે ને એમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આવે છે. સ્વદ્રવ્ય ક્ષેત્ર, સ્વદ્રવ્ય પરદ્રવ્ય, સ્વક્ષેત્ર પરક્ષેત્ર, સ્વકાળ પરભાવ, સ્વકાળ પરકાળ, સ્વભાવને પરભા, સ્વદ્રવ્ય પરદ્રવ્ય, સ્વક્ષેત્ર પરક્ષેત્ર, સ્વકાળ પરકાળ, સ્વભાવને પરભાવ, કેટલા થઈ ગયા? 8. ઉપર કેટલા હતા? 4. 8 ને 4 12, અને છેલ્લે 2 રહ્યા નિત્ય ને અનિત્ય, 14 થઈ ગયા. એમાં આ ગુરુદેવશ્રીને આ જે પેલા સત અસતના જે 4 બોલ છે ને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના, અને આ પાંડે રાજમલજી સાહેબની સ્પેશિયાલિટી છે એની અંદર, સ્પેશિયલ 252 નંબરના. પછી આપણે ટાઈમ રહે તો ખુલ્લે પેલો ભાવ સમજી લઈએ આપણે. 252 નંબરની કડશ ટીકા, કડશ ટીકા એટલે ખ્યાલ છે ને, પાંડે રાજમલજી સાહેબની કડશ ટીકા. અમૃતચંદ્ર આચાર્ય દેવે ગ્રંથાદિરાજ સમયસારમાં એમને ગાથા ઉપર ટીકા લખી, એક તો ટીકા લખીને સંતોષ ના થયો તો 278 કળશ લખ્યા, 278 શ્લોક લખ્યા. પાંડે રાજમલજી સાહેબ લગભગ 500 વર્ષની આસપાસ થયા, 450 વર્ષ પહેલા. તો રાજમલજી સાહેબે જે આ કળશની ટીક, જે કળશ લખ્યા હતા ને, કળશ પદ્યમાં પોએમના રૂપમાં, કવિતાના રૂપમાં, અમૃતચંદ્ર એના ઉપર એમને ટીકા લખી, ગદ્યના રૂપમાં ટીકા લખી, જેને આ ખંડાન્વય પદ્ધતિ સહિત એની ટીકા કહેવાય, આજે આપણે ભણી રહ્યા છે. અને આના પછી બનારસી દાસજી થયા, બનારસ નાટક સમય થાય, એને આનું પાછું પોએમના રૂપમાં કન્વર્ટ કર્યું, કવિતાના રૂપમાં કન્વર્ટ કર્યું. સમજાય છે કે નહીં? એટલે આપણને ખ્યાલ આવે ને. અને પૂજ્ય ગુરુદેવશ્રી આ બધા જ્ઞાની પુરુષોના, આચાર્ય ભગવંતોના હૃદય ખોલીને બધાને મૂકી દીધા. સમજાય છે કે નહીં? ગુરુદેવસિંહ એક ભાઈ મળ્યા હતા, અને ગુરુદેવસિંહ કહ્યું કે આપ સમયસાર આટલા બધા વખાણ કરો છો, મેં સમયસાર તો બધું ખૂબ આદ્યોપાન જોયું, એમાં તો નવની વાત છે, નવ તત્વની વાત છે. ગુરુદેવસિંહ કહે ના, તમારી ભૂલ થાય છે, સમયસારમાં નવની નહીં, એકની વાત છે. વાહ, મેં કીધું શું જવાબ છે આ ભાઈ. એને કહ્યું કે સમયસારમાં જીવ અધિકાર, અજીવ અધિકાર, કરતા કર્મ, આશ્ર બંધ, સમયસારમાં નવની વાત છે, નવ તત્વની. ગુરુદેવ કે ના, તમારી ભૂલ થાય છે, નવની નહીં, નવમાં છુપાયેલો એક, સમજે, નવ તત્વો મેં છુપી હોઈ જો આત્મજીવ, નવમાં એક છુપાયેલો એની વાત કરવી છે. હા, આનું નામ છે શ્રુતની લબ્ધિ ભાઈયા. સમજાય છે કે નહીં? હા, એવી તો કેટલીય વાતો છે, કેટલીય વાતો છે. હમણાં જ એક હતા ભાઈ, એક અનુભવજી કરીને અમારે શિબિરમાં સાથે હતા, તો ખૂબ સારું એમને નોલેજ પણ ઘણું છે, પ્રાકૃત વગર, નાની ઉંમર છે 23 વર્ષની. અને એમનો પ્રશ્ન હતા અમે સાથે, તો કે મારે આ બધું કુંદુકુંદ આચાર્ય દેવે સમયસાર લખ્યું, અમૃતચંદ્ર આચાર્ય દેવ ટીકા કરી, જયસેન આચાર્ય દેવે ટીકા કરી, રાજમલજી સાહેબે લખી કળશ ટીકા, બનારસી દાસજી લખ્યું. હવે આ બધું તો આટલું બધું એનું ડિટેલિંગ થઈ ગયું, પછી ગુરુદેવ શ્રીનું વિશેષ આ બધામાં શું યોગદાન છે કે મારે ખાસ એના ઉપર વિશેષ મારે કામ કરવું છે કે વિશેષ શું છે? તો પછી થોડી વાર બધું બેઠા ને મેં બધું બતાવ્યું કે જો આનો અર્થ શું થાય, આનો આ એક એક ગાથાના એક એક શ્લોક એક એક કળશ ટીકાના કોઈ પંડિતો મેં કીધું આનો યથાર્થ અંદરમાં ગહેરાઈ અર્થ શું છે કાઢી નાખવું મુશ્કેલ કામ હતું. એ વખતના વિદ્વાનોએ પણ કબૂલાત કરી કે અમે મંગલાચરણમાં કુંદકુંદ આચાર્યદેવનું નામ બોલતા હતા પણ અમે સમયસર કોઈ દિવસે ખોલીને જોયું નહોતું. આ મહાપુરુષે એક એક ઘણી પછી બતાવ્યું. મેં કહ્યું કે અહીંયા લખ્યું છે કર્મ શબ્દ લખ્યું છે, તો કર્મનો અર્થ શું કરીશું? તો કર્મનો અર્થ સામાન્ય દ્રવ્ય કર્મ જાય, તો ત્યાં દ્રવ્ય કર્મ અર્થ નથી, ત્યાં દ્રવ્ય કર્મનો અર્થ છે ભાવ કર્મ. હવે આના પછી જ આગળ એક શ્લોક આવે છે, આના પછીનો શ્લોક આપણે આવશે તો જોઈશું. ત્યાં પરભાવનો અર્થ છે, પરભાવનો અર્થ આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાન જ્ઞાન પરભાવ, પરભાવનો અર્થ રાગાદિ વિકારી ભાવ નહીં, પરભાવનો અર્થ આની પર્યાય પરભાવ છે, આની પર્યાય પરભાવ લેવાનો છે. જો તમે રાગાદિ ભાવ લેવા જશો તો સેટિંગ જ નહીં બેસે તમારું. અને કોઈ જગ્યાએ પરભાવનો અર્થ હમણાં આપણે જોઈએ છે, હમણાં આજે જોયું પણ ખરું, પરભાવનો અર્થ અહીંયા આવો લેવાનો. એટલે ગુરુદેવ શ્રી વારંવાર કહે છે અહીંયા એ વાત નથી. આ તો બધા હા પેલા કહે અહીંયા અહીં એ વાત નથી. આ બહુ જ મોટી આપણા માટે એમની સમજો ને, આ બહુ મોટી પ્રભાવના છે, બહુ મોટી પ્રભાવના છે આ. હા હવે સમજો જરાક, એ કળશ ટીકાની અંદર 252 નંબરનો જે કળશ છે બહુ અલગ જ વાત કરી છે રાજમલજી સાહેબે, જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની. એમ આપણે એના થોડાક આપણી ભાષામાં સમજીએ છીએ, પછી ટીકા પણ જોઈએ છે ને ગુરુદેવના પ્રવચનનો પણ આપણે અંશ સમય રહે તો આપણે એને પણ જોઈ લઈશું. બધી વાત આવી છે એનો આધાર લઈએ છીએ આપણે, કે આપણે બહારથી અંદર આવીએ છીએ જરાક, કે જે મૂળ ત્યાં સમયસાર પરમાગમમાં આચાર્ય અમૃતચંદ્ર દેવે લખ્યું છે ને, જયચંદજી છાબડાએ એનો ભાવાર્થ લખ્યો છે. જયચંદજી કાલે આપણે એવું બતાવીશું, જયચંદજી છાબડાએ એનો ભાવાર્થ લખ્યો, સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવવાળી વાત છે ને એની વાત. 15 વખત સુધી ગુરુદેવસિંહના જે પ્રવચન થયા ને, 15 વખત, 14 વખત સુધી, પછી 15મી વખતના પ્રવચન થયા ને, તો ગુરુદેવશ્રી એમ કહ્યું છે એમાં કે આ અત્યાર સુધી જે પેલો અર્થ કર્યો ને 14મી વખત સુધી, એ તો પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો બહારનો અર્થ કર્યો, કે આ પરદ્રવ્ય છે, આ પરદ્રવ્ય, આ પરદ્રવ્ય બહારના ક્ષેત્ર પર ક્ષેત્ર બહારના પરદ્રવ્યનો જે પર્યાય પર કાળ, આના જે ગુણો છે પરભાવ. પણ આજે આ પહેલી વાર અર્થ કરાય છે કે અંદરમાં જ કેવી રીતે પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, આ રાજમલજી સાહેબનો આ અર્થ પહેલી વાર કરાય છે. આપણે કાલે ખોલાવીશું, બધું ખોલાવતા નથી આપણે અત્યારે. સાંભળજો જરા, કે પહેલી વાત સમજો, પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, તો એ નોર્મલ જે શૈલી છે, નોર્મલ શૈલી સામાન્ય, સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એટલે એક દ્રવ્ય, આ સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, અને આ શરીર છે એનું પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, આના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા, અને આત્માના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા. સમજાય છે કે નહીં? એક તો આ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ થઈ ગયું, એનાથી અંદર બીજા નંબરમાં આવીએ. બીજા નંબરમાં ગુરુદેવશ્રી કહ્યું અંદરમાં જે શુભાશુભ વિકલ્પ થાય છે, પર્યાયમાં જે દેવશાસ્ત્ર ગુરુ ના લક્ષ, દેવશાસ્ત્ર ગુરુ જે છે ને, એ તો પેલા બહારવાળા પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં ગયા, પણ એમના લક્ષે જે પર્યાયમાં જે શુભ ભાવ થાય છે, શુભ ભાવ એ પરદ્રવ્ય પર ક્ષેત્ર પર કાળને પરભાવ, એ બીજા નંબરનો પરભાવ. સમજાય છે કે નહીં? આ શરીરનો પરભાવ અલગ, પુણ્ય પાપના વિકલ્પ થાય પરભાવ અલગ, ત્રીજા નંબરમાં અંદરમાં, સમજો અંદરમાં જે એકદમ અંદરનું પહેલા લઈએ છે દ્રષ્ટિનો વિષય, જે અંદરમાં પોતાનું અનાદિ અનંત અખંડિત ગાયક ભાવ છે ને, નિર્વિકલ્પ વસ્તુ માત્ર, એ સ્વદ્રવ્ય, એમાં ગુણ પર્યાયનો ભેદ પાડવો એ પરદ્રવ્ય. શાંતિથી સમજો, નિર્વિકલ્પ વસ્તુ જે અખંડ એક ગાયક ભાવ, એ સ્વદ્રવ્ય, અને એમાં ગુણ ગુણીનો ભેદ જ્ઞાનવાળો આત્મા, દર્શનવાળો આત્મા, અથવા તો ગુણ પર્યાયવાળો આત્મા, ગુણ પર્યાયવાળો આત્મા, એ પરદ્રવ્ય. સમજાય ને? આ શરીર પરદ્રવ્ય અલગ, રાગાદિ વિકારી ભાવ પરદ્રવ્ય અલગ, અને અંદરમાં આ ગુણ ગુણીનો ભેદ પાડવો, ગુણ ગુણીનો ભેદ પાડવો. ગુણી એટલે આત્મા, અને એમાં જ્ઞાન દર્શન ચારિત્રના ગુણ અથવા તો ગુણ પર્યાય વત દ્રવ્યમ, એ બોલે છે ને ગુણ પર્યાય વાળું દ્રવ્ય. તો ગુણ પર્યાયનો અભેદમાં શું કર્યો? અભેદમાં ગુણ પર્યાયનો ભેદ પાડ્યો. અને ભેદના લક્ષ્ય તો વિકલ્પ થશે, ભેદ સમ્યક દર્શનનો વિષય નથી. વાત એ છે, ન્યાય સમ્યક દર્શનનો વિષય અમે તમને બતાવો. સમજે? આ શરીર સમ્યક દર્શનનો વિષય નથી, ભગવાન બિરાજે છે સમ્યક દર્શનનો વિષય નથી, સમ્યક શિખર સમ્યક દર્શનનો વિષય નથી. એ તો બહારની વસ્તુ ગઈ. એમના લક્ષ્ય શુભ વિકલ્પ થાય છે તો આશ્રવ તત્વ છે, પેલું અજીવ તત્વ છે. આ આશ્રવ તત્વ છે, અજીવના અને આશ્રવના લક્ષ્ય સમ્યક દર્શન થોડું થાય. ન્યાય લોજિક થી વાત છે ને. અંદરમાં આવ્યા, પ્રમાણના દ્રવ્યમાં આવ્યા. અધ્યાત્મના પ્રમાણના દ્રવ્યની વાત લઈ લો તોય વાંધો નથી, રાગની બાજુમાં મૂકીને. તો એ કહે છે કે અંદરમાં ગુણ ગુણીનો ભેદ, ગુણ પર્યાય વાળું દ્રવ્ય, કે દ્રવ્ય કેવું, ગુણ પર્યાય વાળું દ્રવ્ય અભેદમાં ભેદ પાડીને સમજાવવા માટે. કેમ કે સર્વથા એકાંતવાદી એવા છે, પાખંડીઓને યાદ કર્યા ને, સર્વથા એકાંતવાદી એવા છે કે વસ્તુ ભેદા ભેદ સ્વરૂપ છે માનવા તૈયાર નથી. સર્વથા એકાંત માને છે, ગુણોનો ભેદ ને પર્યાયનો ભેદ જ્ઞાનમાંથી પણ ઉડાડે છે. આ ખાસ સમજવાની છે વાત. જ્ઞાનનો વિષય અલગ, સમ્યક દર્શનનો વિષય અલગ છે. સોગાની સાહેબનો બહુ જ એક સરસ બોલ છે, બહુ સરસ બોલ છે. જ્ઞાનનો વિષય દ્રષ્ટિના વિષયને સાધવા પૂરતો લક્ષમાં લેવો ઠીક છે, બાકી એનાથી વધારે એનું પ્રયોજન નથી. વાહ, શું કહે, સમજાય છે? જ્ઞાનનો વિષય દ્રષ્ટિના વિષયને સાધવા પૂરતો લક્ષમાં લેવો ઠીક છે, બાકી એનાથી વધારે એનું પ્રયોજન નથી. જે આટલે સુધી આવ્યો છે ને એના માટે, પણ જે જ્ઞાનના વિષયમાં જ ગડબડ કરે છે. હમણાં જ ગુરુદેવસિંહના પ્રવચનમાં હતું ને, હજુ જેને વિકલ્પવાળા જ્ઞાનમાં પણ ક્લેરિટી ખોટી છે, હતું ને, વિકલ્પવાળા જ્ઞાનમાં પણ જે ઊંધું મારે છે ને, સવિકલ્પ દશામાં પણ ઊંધું છે ને, નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ ક્યાંથી થશે? નોટ પોસિબલ, શક્ય નથી ને. અસત વિકલ્પથી તો પહેલા બચવું પડશે ને. તો એ કહે છે, અહીંયા સમજજો કે સૌથી પહેલા નંબરમાં આ જે અંદરમાં ગુણ પર્યાયનો જે ભેદ પાડવામાં આવે ને, હવે કહે છે કે આ જ્ઞાન દ્વારા જે સમજ્યા ને ઘણું બધું છે. જે કૃપાળુદેવનું વાક્ય, અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુ ઉપકારી નથી. અનેકાંતમાંથી સમ્યક એકાંત કાઢવાનું છે ભાઈ. સમજો જરાક, કે અંદરમાં નિર્વિકલ્પ વસ્તુ જે અભેદ છે, જે સમ્યક દર્શન, પછી એમાંથી હજુ આગળ વધીશું. નિર્વિકલ્પ વસ્તુ જે છે ને, એની અંદર આ ગુણ પર્યાયનો ભેદ પાડ્યો, એ થઈ ગયું પરદ્રવ્ય. હવે ક્ષેત્રની વાત, ક્ષેત્ર આ આત્મા આધાર માત્ર વસ્તુનો પ્રદેશ, આધાર માત્ર વસ્તુનો પ્રદેશ, એ સ્વક્ષેત્ર. અને એમાં અસંખ્ય પ્રદેશ એમ બોલ્યા ને, એ પરક્ષેત્ર. એ પરક્ષેત્ર ભેદ પાડ્યો ને. જેમ આપણે સમજીએ ભાઈ, કે જેમ આપણે મંદિર જયારે બનાવવાનું છે ત્યારે પેલા આપણે જગ્યા જોવા માટે તો આવ્યા ને, કોઈ પણ જગ્યા. સમજો કે ભાઈ આપણે મંદિર માટે કે બીજી કોઈ જગ્યા, તો પેલા નંબરમાં આપણે શું કહે, જગ્યા સરસ છે, જગ્યા સરસ છે. પછી આપણો બીજો પ્રશ્ન શું હોય, કેટલું માપ. જગ્યા સરસ છે, ભેદ ના પાડ્યો, સમજ મારી, કહ્યું જગ્યા સરસ છે, આધાર માત્ર વસ્તુનો પ્રદેશ, જગ્યા સરસ છે. પછી બીજો પ્રશ્ન હશે કે કેટલી જગ્યા હશે, તો પછી આપણે એમ કે ભાઈ આમ લગભગ 300 ફૂટ હશે ને, આમ 500 ફૂટ હશે, તો 300 બાય 500, એ શું કર્યું, ત્યાં ભેદ પાડ્યો, ભેદ પાડ્યો. સમજાય છે કે નહીં? એમ આત્મામાં જેમ આકાશ અનંત પ્રદેશી, કાલાણું એક પ્રદેશી, આત્મા અસંખ્ય, અસંખ્ય પ્રદેશ જે કહ્યો ને, એ અસંખ્ય પ્રદેશ કહ્યો, એ પ્રદેશમાં ભેદ પાડ્યો, એ પરક્ષેત્ર, એ પરક્ષેત્ર. સમજાય છે કે નહીં? હા, પેલા બહારના ક્ષેત્ર તો જો બહુ દૂર રહી ગયા, સમજાય ને, કે અમે અમુક જગ્યા જમીન રાખી છે ને. અરે શૈલેષભાઈ, મફતના ભાવે અમે જમીન રાખી છે, સમજાય? આજે તો ખબર નહીં કેટલા ભાવ થઈ ગયા. અમને ખબર છે તારા ભાવ શું થયા, સમજાય છે કે તારા ભાવ શું, એ વખતે પણ તારા ભાવ શું હતા ને, અત્યારે તારા શું ભાવ છે. મરીને ત્યાં તું ઉંદર કે કીડો થવાનો છે જમીનમાં, ભોગવવાનો તો નસીબમાં નથી તારે. સમજાય છે કે નહીં? હા, એવી કેટલીય જગ્યાઓ અમે જોયેલી છે. અમારા તો વસ્ત્રાપુર મંદિરની સામે છે, બહુ મોટી જગ્યા છે. સમજાય છે કે એના પિતાજી હશે ને, હવે બધું, હવે છોકરાઓ અંદર અંદર ઝઘડે છે જગ્યા, કોઈ પેલા ત્યાં ખેત જે મોટી જગ્યા છે ને ત્યાં પેલા ભાઈઓ રબારી કહેવાય ને, એમને વાડાઓ રાખીને એમનું પુણ્ય છે એ ભોગવે છે, પેલા બધા ઝઘડા કોર્ટ કચેરીમાં ઉભા છે, હજુ તો વર્ષોથી છે પ્રમાણે અંદરમાં ગાયો ભેંસો વગેરેના પુણ્ય છે તો ચરે છે, કદાચ એના પિતાશ્રી મરીને ગાય ભેંસ બનીને ચરતા હોય તો શું ખબર. તમે ગુરુદેવશ્રી કહેતા હતા કે મોટા ભાગે મરીને ઢોરમાં જવા વાળા જગ્યા સાચવતા હશે ત્યાં. હવે એ પરક્ષેત્ર સમ્યક દર્શનનો વિષય છે, કેટલે દૂર પહોંચી ગયો. અહીંયા તો અંદરમાં અસંખ્ય પ્રદેશનો ભેદ પાડવો એ પણ જ્યાં વિકલ્પનું કારણ છે, તો તું તો હજુ તારે તો કેટલું અંદરમાં પ્રતિક્રમણ કરવાનું છે, તારે કેટલું પાછું વળવાનું છે, કેટલો સંકેલો કરવાનો છે, તો વિચાર તો કર. હે જીવ જરા સાંભળ, તું શું કરી રહ્યો છે, છે ક્યાં જવાનું તારે, ને ક્યાં જઈ રહ્યો છે, તું ક્યાં જઈ રહ્યો છે. હા, આ મુંબઈમાં તો બધું ને રીડેવલપમેન્ટમાં ને બધું નથી હતા મકાનો, તો કોઈ મળે ને કે આ જે છે 50 માળનું બિલ્ડિંગ થશે અમારે, આ જવાનું છે રીડેવલપમેન્ટમાં અને 50 માળનું થશે ને, એમાં અમને 24 માળી જગ્યા મળશે અને આટલી જગ્યા વધારે મળશે, એક ગેલેરી મળશે, એક નાની પણ 10x10 નું પણ મળે ને તો એ મુંબઈમાં તો કહે ને આટલી જગ્યા વધારે મળશે એવું કહેવાય ને, હા, કે આટલી રૂમ વધારે મળશે ને, આમ થશે તેમ થશે. હા, હજુ તો એ પેલી 10x10 ની ખોલીમાં જ છે અત્યારે, સમજાય છે કે નહીં. હા, એ નાની રૂમમાં જ છે, પણ આ અમારે રીડેવલપમેન્ટમાં જશે અને પછી એમને આ જગ્યા મળશે, પછી આમ થશે. હવે એ પરક્ષેત્ર હજુ તો ક્યાં દૂર છે, હજુ તો અરે આ ક્યાં જવાનું છે ક્યાં ને. અરે હવે એ તો જયારે એમાં 2 વર્ષે નીકળી જાય ને 5 વર્ષે નીકળી જાય, સમજાય છે કે નહીં. સમયસરની ગાથા. હા, હતું મારું આ પૂર્વે હું પણ આનો હતો ગતકાળમાં, વળી આ થશે મારું અને આનો હું થઈશ ભવિષ્યમાં. હવે જયારે બને એ પહેલા તો તારા શ્વાસ રૂંધાઈ જાય, દેહ છૂટી જાય અને મરીને ત્યાં તું ગટરની અંદર વંદામાં ઉત્પન્ન થઈ જાય, કે તે ભાવના ભાવ છે ને 24 માળે કે 8 માળે કે 10 માળે આટલી જગ્યા મળશે, આટલી જગ્યા મળશે, મરીને ત્યાં ઉત્પન્ન થઈ જાય, સમજાય છે કે નહીં. અને અંદરમાં પરિણામ માત્ર થી ભિન્ન ભગવાન આત્મા જે છે એની દ્રષ્ટિ કરે તો સિદ્ધાલયમાં સિદ્ધ પરમેશ્વરી તરીકે બિરાજમાન થઈ જાય. તારે નક્કી કરવાનું છે કે તારે કોને વોટ આપવો છે, તારે કોની રૂચિ કરવી છે, જ્યાં રૂચે ત્યાં જા, ડિસાઇડ તારે કરવાનું છે. બાકી ભાઈ, જેટલા ગયા એટલા રહ્યા નથી આપણે, હવે જેટલા વર્ષ ગયા ને એટલા રહ્યા નથી, એટલી તો આપણને અનુમાન જ્ઞાનમાં ખ્યાલ આવે છે, સમજાય. જેમ 50 વર્ષ નીકળી ગયા તો હવે 50 રહ્યા નથી, અને બાકીના જીવનમાં આપણું શેડ્યુલ કેવું હોવું જોઈએ, આપણું જીવન કેવું હોવું જોઈએ. અત્યાર સુધી આપણે સ્મશાનમાં કેટલા બધાને મૂકી આવ્યા, કેટલાને મૂકી આવ્યા, અને આપણે જાતે જોયું છે ને કે કોઈ નથી લઈ ગયું અહીંયાથી, સાથેથી સાથે અહીંયાથી ગયો તો આત્માની સાથે એક ઉપચાર થી કે તો આ બધું નથી જતું લાડી વાડી ગાડી, પણ બાંધેલા કર્મ જાય છે, સાથે તૈજસ અને કારમાણ શરીર જાય છે, તૈજસ અને કારમાણ શરીર જાય છે ને, એ કારમાણ શરીર એટલે સાથે બાંધેલા કર્મ જાય છે ત્યાં, અને ત્યાં પછી હિસાબ કિતાબ થતા જોવામાં આવે છે. દશાચારો ગતિ કી દયની દયા કા કિંતુ નિયા, પછી કોઈ હા ત્યાં છોડાવવા વાળું ને હા બચાવવા વાળું નરકમાં બધી મોટી મોટી શું કે બ્રિજ કેન્ડી ને સાલ ને સ્ટર્લિંગ ને ફેમિલી વાળા ખબર જો આયુર્વેદિક ને એલોપેથી નેચરોપેથી નરકમાં હોય છે કઈ, મારવા પેથી સિવાય બીજું શું હોય છે ત્યાં આગાડી, હા સમજાય છે કે નહી. હા, એ ચાલે છે ત્યાં આગાડી. હા ભાઈ, હા આ બધું જે મળ્યું છે ને, એક એક કૌસ્તુભ મણી જેવો મનુષ્ય પર્યાય, એક એક સમય બહુ કિંમતી છે ભાઈ. હા, બુદ્ધિપૂર્વક આપણે એવું ટાઈમ ટેબલ બનાવવું જોઈએ ભાઈ, દુનિયાને જેમ કેવું એમ કે મારું તો આ છે, મારું જીવન હવે આવી રીતે વ્યતીત નથી કરવું. જુઓ, સાંભળો, તમે તો થઈ ગયું આપણું, એક મિનિટમાં પૂરું કરી દઈએ છે. જુઓ, દ્રવ્ય ક્ષેત્ર પછી કાળ, કાળની અંદર કાળમાં સ્વકાળમાં તો ત્રિકાળી મૂળ અવસ્થા શબ્દ લખ્યો, મૂળ કલષ્ટિકા મૂળ અવસ્થા, અવસ્થા શબ્દનો ગુરુદેવ, અવસ્થા એટલે પર્યાય નહીં, અવસ્થા એટલે પર્યાય નહીં, અવસ્થા એટલે ત્રિકાળી મૂળ અવસ્થા. જુઓ, મૂળ અવસ્થા એ સ્વકાળ અને એની અંદર પર્યાયનો ભેદ પાડવો એ પરકાળ. છઠ્ઠી ગાથા, નથી અપ્રમત કે પ્રમત, એ છઠ્ઠી ગાથા આવી ગઈ. નથી પ્રમત અને અપ્રમત્તા એ પર્યાયનો ભેદ પાડવો એ પરકાળ, એ પરકાળ, સમજાય છે કે નહીં. અને અંદરમાં ત્રિકાળીની દ્રષ્ટિ કરવીને સ્વકાળ એ સ્વકાળ અને પેલો પરકાળ, આ બીજી આ શરીરની પર્યાય પરકાળ એ તો બહુ બહાર રહી ગયું, આની પર્યાય તો અલગ, કાળ એટલે આની પર્યાય તો અલગ, પણ અંદરમાં પ્રમત અને અપ્રમત દશા થાય પરકાળ, અને અંદરમાં ત્રિકાળી જે રહેવા વાળું દ્રવ્ય સ્વકાળ અને પરભાવ, પરભાવની અંદર આત્મામાં અનંત ગુણો જે છે ને, તો સ્વકાળ સ્વભાવ, સ્વભાવની અંદર તો આત્માની મૂળની જે શક્તિઓ, મૂળની જે સહજ શક્તિ, સહજ શક્તિ એમાં ભેદ નહીં, એ મૂળની સહજ શક્તિ સ્વભાવ, અને એમાં દર્શન ગુણ, જ્ઞાન ગુણ, ચારિત્ર ગુણ, સુરતાળી શક્તિ, તો સુરતાળી શક્તિ બોલ્યા ને, અનંત શક્તિ બોલ્યા, એ પરભાવ થઈ ગયો, એ ભેદ પડ્યો. આત્મામાં અનંત શક્તિ છે તો પરભાવ, આત્મા અસંખ્ય પ્રદેશી છે તો પરક્ષેત્ર, આત્મા પ્રમત અપ્રમત છે તો પરકાળ, અને આત્મા ગુણ પર્યાય વાળો છે તો પરદ્રવ્ય, અને એ બધા ભેદો ઉપર મારી દો ચોકડી ચોકડી, અને છેલ્લે લાસ્ટમાં આવ્યા સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળ સ્વભાવ, સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળ ને સ્વભાવ, બરાબર. હવે એના પણ ચાર જે છે, એ ચારમાં પણ પાછો ભેદ પાડવાનો નહીં, એ ચારેનું એક રૂપ જે લેવામાં આવે એ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, એના આશ્રય રાગ ઉપર વિજયની પ્રાપ્તિ થાય છે, એના આશ્રય રાગ જુદો પડી જાય છે. આ ગુરુદેવ શ્રી આજના સ્વાધ્યાયની અંદર સિદ્ધાંત બતાવ્યો આપણને બધાને, અને એ સિદ્ધાંતને આપણે સર્વે જલ્દીથી જલ્દી ફોલો કરીએ એવી મંગલ કામના.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ.
જેઓના પાંચ પાંચ કલ્યાણકો છે, આ ભરતભૂમિ પાવન તીર્થ બની છે, એવા અશરીરી સિદ્ધ દર્શન પ્રાપ્ત પુષ્પાદી માર્ગ પરમ ચોવીસ જીનેન્દ્ર ભગવાન નો જય હો. હાલ વિદ્ય ક્ષેત્રમાં વિદ્યમાન સમોસમાં શોભાયમાન જીવન સ્વામી ધર્મ ધોરંદર દેવાદિદેવ શ્રીમંદરાદી અજીત વેરે પરંત વિશ્વરમાન જીનેન્દ્ર ભગવાન નો જય હો. અદ્ય જૈન મંદિરમાં જૈવંતપણે બિરાજમાન અડગજ્ઞાન મનના ધારક અખંડ સાધના પ્રતિ શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાન નો જય હો. દિવ્યધનીના સારભૂત નિત્યબોધક બે વિરોધનીને અવિરોધપણે સ્થાપન કરનારી અનેકાંતમય સ્વરૂપ બતાવનારી નિત્યબોધક પરમાગમ સમયસરાજી સમસ્ત જીનવાણી માતનો જય હો. ભારત ક્ષેત્રના ભવ્ય ભક્તોને તથા આમ બાળકોને જીનવાણી માતના ભેટના કરાવનાર હાલતા ચાલતા શ્રીસમ ભગવાન શ્રી કુનકુંદાચાર્ય દેવ આદિ આચાર્ય ઉપાધ્યાય સાધુ ગુરુ ભગવંતોનો જય હો. આમ ભક્તો પર નિરંતર કરુણાનો ધોધ વરસાવનાર પ્રાતસ્મરણીય નિત્ય વંદનીય શ્રી કહાન ગુરુ દેવનો જય હો. સ્વાનુભવ વિભૂષિત પ્રસમૂર્તિ ધન્યવતાર પૂજ્ય ભગવતી માતનો જય હો. અનંત કરુણા કૃપા નિધાન પરમ કૃપાઓ દેવ આદિ સમસ્ત જ્ઞાની ધર્માત્મા સંતોનો જય હો. પાલાજી મંદિરના નવમા મંગલકારી વાર્ષિક પ્રતિષ્ઠા મહોત્સવનો જય હો. શ્રી પરમિત્ર સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ ઇસકે લિયે જિન વાણી મા કો વંદના સતવાર હૈ. બોલો દ્વાર સમય સમસ્ત પરમિત્રાક્ષરદાતા નિત્યવદ જીનવાણી માતનો જય હો.